તારીખ 5/6/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 264 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 121
પ્રયોજનને અને વસ્તુના સ્વરૂપ જ્ઞાનને સંબંધ છે. જો પ્રયોજન સ્વરૂપમાં સ્થિર થવાનું છે તો કોના આધારે સ્થિર થશે કે વસ્તુ સ્વરૂપના જ્ઞાનના આધારે સ્થિર થશે? એ પહેલાની પરિસ્થિતિ વસ્તુ સ્વરૂપથી અન્યથા પ્રકારે કલ્પિત વસ્તુનું જ્ઞાન છે. કલ્પના છે વસ્તુની, વાસ્તવિક સ્થિતિ જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં પ્રતીતમાં ન હોવાને લીધે અન્યથા કલ્પના છે, વસ્તુ કલ્પેલી છે, તેથી જ્ઞાન પણ જ્ઞાનમાં સ્થિર થઈ શકતું નથી. જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈ શકે એવું સામર્થ્ય જ્ઞાનમાં ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે તે જ્ઞાન વસ્તુના સ્વરૂપ અનુસાર જાણવા રૂપ પ્રગટે અને બીજા પ્રકારે વસ્તુને કલ્પે નહીં. જ્ઞાન જ્ઞાનમાં થઈ ગયું એટલે સ્થિર થયું, એટલે એટલો વિતરાગી જ્ઞાતા ભાવ જ્ઞાનમાં જ્ઞાતા ભાવ જ રહી ગયો. જાણવું પણ વિતરાગ ભાવે જાણવું, કોઈ રાગાન્વિત થઈને કે દ્વેષાન્વિત થઈને કે મોહાન્વિત થઈને જાણવું એમ નહીં, પણ વિતરાગ ભાવે જાણવું, માત્ર જાણવા રૂપે રહી જવું. સ્વપર પદાર્થોનું ભલે જાણવું થાય તો પણ માત્ર જ્ઞાતા ભાવે જ જાણવું, તે વિતરાગ ભાવ છે. એમ છતાં અલ્પકાળમાં તે જીવને મુક્તિ થાય છે, એને સંપૂર્ણ શુદ્ધ દશા, પૂર્ણ શુદ્ધિની દશા અલ્પકાળમાં અવશ્ય થાય છે. આ વસ્તુ સ્થિતિ છે. બસ જ્ઞાનમાં જ્ઞાતા દ્રષ્ટા પણ આપણું રહેવું આવી શકે, તે જ સ્વરૂપ છે ને તે જ બધાનો સાર છે. સાર ભૂતિ એ છે, તમામ ઉપદેશનો સાર, જેટલું કાંઈ કહેવામાં આવે છે તે સર્વ સમસ્ત વિસ્તારનું કાંઈ તાત્પર્ય હોય તો તે આટલું છે કે એ બધામાંથી જ્ઞાતા દ્રષ્ટા પણ થયું છે. પરિણામમાં જ્ઞાતા દ્રષ્ટાપણે રહી જવું, રહેવું સહજપણે, રહેવું એમ શબ્દ લીધો છે એટલે સહજપણે રહેવું, તે જ સ્વરૂપ છે અને તે જ સર્વકથનનો સાર છે, બધાનો સાર છે. એટલે બાર અંગનો સાર એ છે કે સ્વરૂપસ્થ થવું, જ્ઞાતા દ્રષ્ટાપણે વિતરાગી ભાવે સ્વરૂપસ્થ રહેવું એ બારે અંગના કથનનો સાર છે. જીવોની યોગ્યતા અનેકવિધ પ્રકારે જોઈને તે યોગ્યતાથી તેને ઉદ્દેશ અસર કરતા થાય તેવા પ્રકારથી ઉપદેશમાં વિભિન્ન પ્રકારે શૈલી કથનની ચાલી છે. કથન શૈલી અનેક પ્રકારે ચાલી છે તો પણ સર્વ કથનના સમસ્ત કથનનો સાર સ્વરૂપસ્થ થવો, વિતરાગ થવો એ એક જ સાર છે. સર્વશાસ્ત્રોનો એ સાર છે, પ્રત્યેક શાસ્ત્રનો એ સાર છે, પ્રત્યેક શાસ્ત્રના પ્રત્યેક વચનનો એ સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં આવે, જેને ખ્યાલમાં ન આવે તેને શ્યાસ પરમા અને પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. પરોજ્ઞાન નથી એટલે એને બીજા પદાર્થમાં ફેરફાર થાય તો મને નથી, અને મારામાં પણ હું મારા ઈચ્છા અનુસાર પરિણામને કરી શકું તો નથી એવું વિચારે છે. પણ તે અનુસાર વસ્તુનું સ્વરૂપ તો નથી. અંતરની આ વાત જેને ખ્યાલમાં આવે આ જૈન દર્શનનું અંતરંગ છે. બહારમાં અનેક પ્રકારે બીજી બીજી વિધિ વિધાન પદ્ધતિ ગમે તે ચાલતું હોય તો પણ અંતરંગ આ છે કે કોઈ પદાર્થમાં ફેરફાર કરવાનો રાગ એ વિતરાગતાથી વિરુદ્ધ છે. કોપર પદાર્થમાં દ્રવ્યગુણ પર્યાયથી કોઈ પ્રકારે કાંઈ પણ ફેરફાર કરવાનો કાંઈ પણ કરવાનો રાગ તે વિતરાગતાથી વિરુદ્ધ છે. જે માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું તે જૈનપણું છે તેનાથી તે વિરુદ્ધ છે. રાગને કોઈ અપેક્ષાએ કરવા યોગ્ય કયો હોય ત્યાં પણ તેની મર્યાદા સમજવી જોઈએ કે તેની મર્યાદા શું છે કે તેથી નીચેની કક્ષાનો રાગ નહીં કરવો એમ નિષેધ કરવા અર્થે કોઈ વાર ઊભો રાખવા માટે જીવને મર્યાદિત રીતે વાત કરી હોય તો પણ સિદ્ધાંતમાં રાગને ઉપાદે છે એ રીતે સિદ્ધાંતમાં લેવામાં આવતો નથી. એ સિદ્ધાંત નથી. એટલે બીજું પડખું એ નીકળે છે કે આ રીતે જેને જ્ઞાનમાં આવે તેને ક્યાંક પરમા કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન ન થાય. વસ્તુસ્થિતિ જો જ્ઞાનમાં રહે કે કોઈ પદાર્થમાં કોઈ કાર્યમાં ક્યાંય પણ ફેરફાર કરી શકાતો નથી ત્યારે એને એ કર્તૃત્વનો જે ઉછાળો થાય છે રાગ સહિત પરિણામ ઉછળે છે એ એના કૃતક ભાવના ઉછાળા બંધ થાય છે, વિરામ પામે છે, ઉપશમી જાય છે. નાતા ભાવને ચૂકીને ક્યાંય પણ પર્યાયમાં ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્યા બુદ્ધિ છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું એમ થવાને બદલે એનેથી છૂટીને એવા પ્રયત્નથી છૂટીને એવા પુરુષાર્થથી છૂટીને ઊંધા પુરુષાર્થ દ્વારા કાંઈ પણ કરવાની ફેરફાર કરવાની બુદ્ધિ અભિપ્રાય છે એ તો મિથ્યા બુદ્ધિ છે. કેમ કે એ તો એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. વસ્તુનું એવું સ્વરૂપ નથી છતાં એવું કરવાનું જે અભિપ્રાય બુદ્ધિ રહે છે તે બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે એવી વસ્તુની સ્થિતિ છે. હું જાણનાર છું એવું જોર આવતું નથી તે કેમ આવે. આ પ્રશ્ન સામાન્ય રીતે નાતા દ્રષ્ટાપણા રહેનારને આવું જોર હોય છે. સમજનાર પ્રશ્ન કરનારે સમજનારે એમ સમજ્યો છે કે હું માત્ર જાણનાર છું એવું બળ એવું આ બળ સહિત જાણનાર માત્ર છું સેવા બળ સહિત માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવું એમ થવું જોઈએ, એમ કરવું જોઈએ, કેમ થતું નથી? સમસ્યા રૂપે એવા થયેલી છે. ઉત્તર આપે છે કે જો પોતે કરતો નથી તેથી આવતું નથી, પોતે જોર કરે તો થાય એમ કેમ છે? બીજા લાભ નુકસાનના પ્રસંગોમાં જોર ક્યાંથી આવે છે? એ વાત એવી લીધી છે કે બહારના સંસારના પ્રસંગમાં કેટલી હોંશ આવે છે અને ઉત્સાહ આવે છે, ક્યાંથી રસ આવે છે? જ્યાં પોતાને રૂચતો વિષય છે અથવા પોતાને સુખનું કારણ છે એવું દેખાય છે ત્યાં એને રસ આવે છે, ઉત્સાહ આવે છે, હોંશ આવે છે. એ ક્યાંથી આવે છે? કે તે પ્રસંગનું મૂલ્યાંકન એને મૂલ્ય થયું છે, કિંમત આવી છે, ત્યાંથી આવે છે. જાણનાર એવો આત્મા એની કિંમત થઈ નથી તેથી એમાં એને રસ આવતો નથી, તેથી એમાં એને જોર આવતો નથી. જેની કિંમત કોઈ ઉપમાથી, કોઈ પદાર્થથી, કોઈની બરાબરથી થઈ શકે એવી નથી, એવો અનુપમ પદાર્થ છે છતાં એની કાંઈ કિંમત નથી, એ પરિસ્થિતિમાં જોર ક્યાંથી આવશે? એમાંથી ક્યાંય જોર આવશે? શા માટે સ્વાધ્યાય દ્વારા અથવા સત્શાસ્ત્ર દ્વારા સ્વરૂપનું ઓળખાણ કરવાની વાત પહેલાં છે? એટલા માટે કે એ ઓળખાણમાં કિંમત ઊભી થાય છે. કિંમત ઊભી થાય છે ત્યારે જ એને એમાં રસ આવે છે, એમાં એને જોર આવે છે, એનો મહિમા આવે છે, ત્યારે જ પરિણામ પોતા બાજુ વલણ કરે છે, વળે છે, ઘડે છે. એ સિવાય કોઈ બીજી સહજ ઉદ્યમ થવાની વાસ્તવિક પરિસ્થિતિ નથી. અહીંયા એમ કહે છે કે હું જાણનાર જ છું, એમ તો મેં જાણ્યું છે. આત્મા જાણનાર પદાર્થ છે, હું પોતે આત્મા જાણનાર તત્વ છું એમ જાણ્યું છે, પણ એમ જાણ્યું છે છતાં એનું જોર કેમ નથી? બીજી રીતે આ પ્રશ્નને સ્પષ્ટ કરીએ તો એમ છે કે આ બધું સમજવા છતાં આત્મા જાણનાર છે છતાં એનો પુરુષાર્થ કેમ ઉત્પન્ન થતો નથી? જોર એટલે પુરુષાર્થ. કે જાણીએ છીએ છતાં પુરુષાર્થ કેમ થતો નથી? આ પ્રશ્ન છે કે ખરેખર જાણવું હોય અને પુરુષાર્થ ન થાય એમ બને નહીં. ખરેખર પદાર્થ, આત્મ પદાર્થ જેવો છે તેવો જાણવામાં આવે, પોતે પોતાને જાણે અને એને પોતાનું બળ ઉત્પન્ન ન થાય એમ બને નહીં. પણ એને જાણ્યું છે એ શું થયું? કે એને જાણ્યું છે એમાં આત્મા વિષય કલ્પના કરી છે. આત્મા નામનો કોક પદાર્થ એવો છે એમ જાણ્યું છે. આત્મા નામનો કોઈ પદાર્થ છે હું એમાં એને પોતાને ભેગો નથી, કોક પદાર્થ એવો છે એને જાણ્યું છે, એટલે એમાં એનો રસ અને જોર ઉત્પન્ન થતો છતાં અહીંયા તર્ક થાય. પણ અમારે એમ તો જાણવું જ નથી, અમારે તો અમારું સ્વરૂપ જાણવું છે. અમારું સ્વરૂપ જાણવું છે એવા અભિપ્રાયથી અમે શાસ્ત્રનું અધ્યયન કરીએ છીએ એમ કે નહીં? જો પોતાના સ્વરૂપને જાણવું છે એ અભિપ્રાયથી શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે, તો એ સ્વાધ્યાયના કાળમાં એ પોતાની જાતને ક્યાં ક્યાં ભેળવે છે? આ સવાલ છે. અથવા પોતાને લાગુ પડે એ રીતે એ શાસ્ત્ર વચનને અંગીકાર કરે છે કે બીજી કોઈ રીતે અંગીકાર કરે છે? આટલો સવાલ છે. જો એ પોતાને સામેલ કરે, આ તો આ તત્વજ્ઞાનનો વિષય આત્માના ભાવોનો છે, ભાવાત્મક વિષય છે, ભાવાત્મક પરખું મુખ્ય થાય છે તત્વજ્ઞાનમાં. પદાર્થ હોવા ઉપરાંત પદાર્થનું ભાવાત્મક પડખું છે એની જ મુખ્ય ચર્ચા ચાલે છે. તો પોતાના ભાવોને એમાં સાથે મેળવણી કરતો જાય છે, પોતાને એ વાત અંગીકાર કઈ રીતે થાય છે એમ પોતાને અંદરમાં સામેલ કરે છે, તો પણ એ વાત પોતાને લાગુ પડે એ રીતે એને અંગીકાર થાય. પણ માત્ર માહિતી મેળવવા, માત્ર તર્ક શુદ્ધિ માટે, માત્ર બુદ્ધિની પહોંચ થવાના પ્રયત્ન અર્થે એ પ્રકારે વિભિન્ન પ્રકારે મૂળ પોતાને અંદરમાં ભેળવવાને બદલે અનેક બીજા પ્રકારે, કોઈને કોઈ બીજા અનેક પ્રકારે, જ્યાં સુધી સત્શાસ્ત્રોનું અધ્યયન થાય, સ્વાધ્યાય થાય, તો પણ એ નિરર્થક જ્ઞાન છે એવો વિષય છે. એટલે ત્યાં પોતાને બાકી રાખે તો એ પોતાને વંચના બુદ્ધિમાં રહે છે, પોતે પોતાને છેતરાઈ જાય છે પોતાથી. હેતુ શું છે કે હેતુ તો પોતાના ગુણ દોષને બરાબર નક્કી કરીને, ગુણ પ્રગટ કરવાને દોષ ટાળવા એ હેતુ છે, ને એ હેતુ બરાબર સાથે ને સાથે રહેવો જોઈએ કોઈ પણ વાતમાં, અને એની પરિસ્થિતિમાં આત્માનો નિર્ણય કરવામાં આવે તો એને એ જ્ઞાન સાથે જ્ઞાન બળ પ્રગટ્યા વગર રહે નહીં. જ્ઞાનની સાથે જ્ઞાનનું બળ, અહીંયા જે જોરનો અભાવ થાય છે, એ જોરનો અભાવ ન રહે, જોર સાથે સાથે જ આવે. ગોળ કે સાકર નાખીને ગળું થાય કે ન થાય એ પ્રશ્ન રહે છે કે થાય જ, કેમ કે એ વસ્તુનું સ્વરૂપ છે. છતાં પરપદાર્થમાં બીજું કાંઈક અંદર ભેળવાઈ ગયું હોય તો હજી ગળપણ ન પણ લાગે, પણ અહીંયા તો યથાર્થ પરિસ્થિતિમાં આવે એટલે પોતાની હિત બુદ્ધિએ પોતાના નિજ સ્વરૂપનો નિર્ણય કરે, જ્ઞાન કરે, અને એ જ્ઞાનમાં જ્ઞાન બળ ન પ્રગટે એ વાત રહેતી નથી, થઈ શકતી નથી. આ આપણા સાંપ્રત સમાજની મુખ્ય સમસ્યા છે. ગુરુદેવશ્રીને વર્ષો સુધી સાંભળવાનું બિલું સમાજમાં અનેક વ્યક્તિઓ પરિચયમાં આવી, છતાં આ પ્રશ્ન રહ્યો કે સાંભળ્યું, સમજાયું, ઠીક લાગ્યું, બરાબર લાગ્યું, અનુસરણ કરવા યોગ્ય લાગ્યું, પણ અનુસરણ કરવા માટે જે જોર જોઈએ તે અમને જોર નથી, અમારા માયનું શું કરવું? આ સમસ્યા છે, આપણા સમાજની સમસ્યા છે. એ છે કે ખરેખર ગોળ નાખે ને ગળ્યું ન થાય એમ બનતું નથી. બેન્સની તો વાતચીતમાં ઘણી વાર લગભગ આ વાત કરી છે કે કારણ આપે ને કાય ન થાય એમ બનતું નથી. જેવું જેટલું કારણ આપે એવું એટલું જ કાય થાય છે. આ તો એકદમ સોલિડ વાત છે કે જેવું જેટલું કારણ પોતે આપે છે એટલું કાર્ય થાય છે. એક જગ્યાએ તો એવું કહ્યું છે કે આવું પોતાનું સ્વકાર કરવાનો જે નિર્ણય છે, નિર્ધાર છે, એને કર્યો નથી. એક વખત એવો દ્રઢ સંકલ્પ કરી નાખે કે મારું કાર્ય ન થાય ત્યાં સુધી જંપ વાળીને બેસવું નથી, તો એની પૂરો પાછળ પડે એ પ્રકારે પ્રયત્ન કરે
તો એને કાય સિદ્ધિ ન થાય એવું બધું નથી. એનું કારણ કે એને કિંમત આપી રાખી છે, ઊંધો નિર્ણય પડ્યો છે. જગતના સંપ્રસંગોમાં લાભ નુકસાનની જીવનો જે નિર્ણય છે એ નિર્ણયને વશ એનું જોર ઉત્પન્ન થઈ જાય છે. નિર્ણય બળ કામ કરે છે જગતના પ્રસંગોમાં, ઊંધું નિર્ણય બળ કામ કરે છે. અહીંયા સવળો નિર્ણય થાય. આત્મા જે સ્વરૂપે જેટલો સામર્થવંત, જેટલો શક્તિમાન છે એવો પદાર્થ પોતે છે, એના જ્ઞાનમાં નિર્ણયમાં બરાબર આવે તો એનું બળ ઉત્પન્ન થયા વગર રહે. જ્ઞાન સાથે જ્ઞાન બળ ઉત્પન્ન થયા વિના રહે જ નહીં. એ અવિનાભાવી વસ્તુ છે. જ્ઞાનને અને પુરુષાર્થને, યથાર્થ જ્ઞાનને અને પુરુષાર્થને અવિનાભાવી સંબંધ છે. અને જ્ઞાન જૂઠું હોય, ખોટું હોય અને પુરુષાર્થ થાય એવું ત્રણ કાળમાં બને નહીં, પછી એને સમસ્યા કેમ રહે છે કે પણ મારું જ્ઞાન તો આ શાસ્ત્ર કહે છે એવું જ છે, શાસ્ત્ર કહે છે એમ જ મને જાણવાનું થાય છે, એવો જ મને આત્મા લાગ્યો છે, એવો જ મને સુપર પદાર્થ જણાવવાનો છે, એવું જ મને આવે છે, છતાં મને કેમ જોર આવતું નથી એમ પ્રશ્ન કરે છે. તને એમ ભ્રાંતિમાં એમ લાગે છે કે મારું જ્ઞાન શાસ્ત્રથી બરાબર મેળ ખાય છે, પણ એ વાત જ્ઞાનની યથાર્થતાને સાબિત કરનારી નથી. કેમ કે અવિનાભાવીપણે એનું જોર હોવું જોઈએ, તે જોર ઉત્પન્ન થયું નથી. લોટરી લાગે તો ક્યાંથી વાંસ આવી ગઈ કે એમાં કેટલા પૈસા આવવાના છે એની એને ખબર છે. એ પૈસા આવતા એ કેટલી કેટલી સગવડતા અને સુવિધા મેળવી શકશે બધો વગર વિચાર કરે અભેદ ભાવે એને ખબર પડે છે. એ વાંસમાં બધું પડ્યું છે કે એમાં જ્ઞાન નથી કાંઈ, બધું જ્ઞાન છે, ભલે એનો વિકલ્પ ભેદવાળો ન ચાલે, જ્ઞાન તો બધું છે. એમ અહીંયા અનંત ગુણની સંપત્તિ છે, એ સંપત્તિનું સંપત્તિ રૂપે જ્ઞાન થાય ને એનું બળ ન આવે એ વાત કેમ બને? એ વાત બની શકવા યોગ્ય જ નથી, બનતી જ નથી. પણ સ્પષ્ટ છે કે એને જે રીતે જણાવવું જોઈએ તે રીતે જણાયું. પરથી અભિન્ન અને પોતાના નિજ પરથી ભિન્ન અને પોતાના નિજ ગુણોથી, નિજ શક્તિઓથી અભિન્ન એવું જે એને જણાવવું જોઈએ અને એ રીતે જણાવવું જોઈએ એ રીતે જણાયું નથી. લક્ષણા ઉત્તરમાં, લક્ષણા નિર્ણય વગર લક્ષ્ય આત્મા નક્કી થઈ શકે નહીં. કોઈ એમ કહે કે સીધું અમારે લક્ષ્ય નક્કી કરવાનું છે એ બનતું નથી. માટે જે રીતે આયા વજન છે, જે રીતે આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ, સ્વથી અભિન્ન એટલું નથી લીધું પણ સ્વથી પરિપૂર્ણ છે, પોતે પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ હોવાથી એને કોઈની અપેક્ષા, કોઈની મદદ, કોઈના પ્રત્યે એને ક્યાંય દીનતા ને પામરતા કરવાનું કારણ નથી. આમ છે એવો સમજાય, જે રીતે એવો સમજાય તે રીતે આમ પણ નિર્ણય થાય, લક્ષ્યાત્માનો નિર્ણય થાય, ત્યારે તે જ્ઞાન માત્ર આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, દેહાદી ને રાગાદી કે હું નથી એમ એને નિર્ણયમાં આવે છે. અને એ નિર્ણયમાં આવે છે ત્યારે એનું એને જોર પણ આવે ને આવે જ, જોર ના આવે એવું કદી બને. એ જોર પોતે કરતો નથી, કેમ કે યથાર્થ જ્ઞાન પણ કર્યું નથી, યથાર્થ નિર્ણય પણ કર્યો નથી, તેથી એને જોર પણ સહજ આવવું જોઈએ તે આવતું નથી, એને કરતો નથી એમ કહેવામાં આવે. કેવો કે પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એવો એવો એ રીતે નક્કી થાય, એવી રીત હોય કે જેમાં આમ નક્કી થાય ત્યારે એને લક્ષ્ય લક્ષણથી લક્ષ્ય થવા યોગ્ય, લક્ષ્યમ એટલે મુખ્ય રહેવા યોગ્ય એવા આત્માનો નિર્ણય થયો એમ કહેવામાં આવે છે. દૃષ્ટાંતમાં એ વાત છે કે બહારના પ્રસંગમાં કેટલી હોંશને ઉત્સાહ આવે છે કે એની કિંમત છે, હોંશને ઉત્સાહ આવે છે એનું કારણ કે એની કિંમત પણ કિંમત છે, એના કરતા એ તે પોતાનું છે એ વિશેષતા છે, એનું મહત્વ છે. બીજા કરતા પોતાની ચીજ નબળી હોય તો પણ પોતાનું છે એમાં એને મોક્ષ છે. શું છે? બીજા કરતા નબળું હોય, સંયોગમાં નબળાપણું હોય તો પણ પોતાનું છે એમાં એને મોક્ષ છે. પાડોશીનો છોકરો હોશિયાર હોય, ગુણવાન હોય, દુખાવડો હોય, બધી રીતે સારો હોય, પોતાનો એવો ન હોય પણ એથી હીણો થોડો ઘણો પણ પોતાનો છે એમાં એને રસ છે. શું? પોતાપણામાં એને રસ છે ને હોશ છે, મહત્વ છે ત્યાં એને હોશ છે. આમ વાત છે, સારું છે કે સારું નથી એની સાથે એને બહુ મતલબ નથી, પણ એને પોતાપણું છે એની સાથે મતલબ છે, હોશમાં છે. અહીંયા જે જાણનાર સ્વરૂપ છે એમાં પોતાપણું ન થાય, અને પરતત્વ તરીકે એનું જાણપણું કર્યું હોય, પર પણ એ જ્યાં સુધી એને જાણે છે ત્યાં સુધી એને ક્યાંય હોશ અને રસ આવતો નથી, એને જોર આવતું નથી અંદર છે, એટલે વેદનથી પકડાવે છે. વેદનથી પકડાવવાનું કારણ એ છે કે એમાં પોતાપણું અનુભવ ગોચર પડે છે. પોતાપણું જ્ઞાનમાં આત્મામાં પોતાપણું અનુભવ ગોચર પડે છે. વિચાર વિકલ્પથી ભેદ જુદું ભેદ પડે છે, જુદું રહી જવાય છે. હું આવો આત્મા, હું પરિપૂર્ણ આત્મા, હું ધ્રુવ આત્મા, હું ત્રિકાળી આત્મા, હું શુદ્ધ આત્મા, એમ એ હું અને આત્મા વચ્ચે ભેદ રહે છે ત્યાં સુધી પોતા પણ નથી. ભેદ પોતે જ દિવાલ છે, એ વિકલ્પની દિવાલ છે, રાગની દિવાલ છે, જે એને પોતાના સ્વાનુભવમાં અંતરાય છે. જ્યાં સુધી અનુભવ થતો નથી ત્યાં સુધી વિકલ્પ રહે છે, નિર્વિકલ્પ અનુભવ થતો નથી ત્યાં સુધી વિકલ્પ રહે છે, સ્વવિકલ્પ દશા રહે છે. ભલે પછી તે વિકલ્પ આત્માના સ્વરૂપ સંબંધિત હોય, પણ સ્વરૂપ અંગેનો વિકલ્પ સુદ્ધા પણ અભેદ અનુભવમાં ભેદ પાડનાર, આડો ઉભો રહેનાર અંતરાય છે, એ વિકલ્પનો પડદો છે, એમાં જે આત્માના દર્શન થયા નથી એ વિકલ્પ છે એને તોડવા માટે નિર્વિકલ્પ જે વેદન છે એના અવલોકનમાં આવે ત્યારે એમાં એને પોતાપણું છે, પોતામાં પોતાપણું છે એ સમજવાનું મળે છે. સમજવાનું મળે છે એ પોતાપણું કેળવાતું જાય છે ત્યારે એને અનુભવ આવે છે, કેળવાઈને અનુભવ આવે છે. જ્ઞાન કેળવીને જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે એમ બની છે, તેમ તેમ જ્ઞાન નું સામર્થ્ય વધતું જાય છે અને વધતા જતા જ્ઞાન સામર્થ્ય સામર્થ્ય જ્ઞાન નું સામર્થ્ય વધતું જાય છે. સામર્થ્ય કહો કે જોર કયો, જોર નો પ્રશ્ન ચાલ્યો છે. એ અનુસંધાન ટુ ધી પોઈન્ટ અનુસંધાન છે, આટલું છે કે જ્ઞાન છે જોર થવાનું કારણ. જ્ઞાનમાં વસ્તુ જેવી છે એવી અવભાષિત થાય, ચોક્કસ વસ્તુ છે એવું ચોક્કસ ભાષણ થાય ત્યારે જ્ઞાનમાં સામર્થ આવે, ત્યારે જ્ઞાન જોર પકડે. એ જ્ઞાન જોર પકડે છે, શેનું જોર પકડે છે? તો પોતે જેવો સ્વરૂપથી નિર્વિકલ્પ છે એનું જોર છે, આવર્તનું એનું જોર છે. ત્યાં એથી વિરુદ્ધ જે વિકલ્પ છે એ નિર્બળ થઈને નાશ પામે છે એમ બને છે. એટલે જ્ઞાન જ કારણ છે, એ તો આગળ લીધું છે. અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે અને બીજું કોઈ અંતર્મુખ થવામાં કારણ નથી. જેમ પરપદાર્થનો સંપર્ક થવામાં જ્ઞાન જ સાધન છે, જ્ઞાન દ્વારા જ પરપદાર્થને જાણવામાં અને જાણીને તે પર હોવા છતાં સ્વપણે એનો સંબંધ જોડવામાં જ્ઞાન જ નિમિત્ત થાય છે અને એ જ્ઞાન દ્વારા જ એ બહિર્મુખ થાય છે, તેમ તે જ જ્ઞાન દ્વારા તે અંતર્મુખ થાય છે. આ પરિસ્થિતિ છે. જ્યારે બહિર્મુખ વર્ણ છોડે ત્યારે એને અંતર્મુખતા ઉભી થાય અને તે જ્ઞાન પોતે પોતાને અવલોકવા ભણી આવે ત્યારે, પોતામાં પોતે પોતાને જાણે ત્યારે, ત્યારે એને પોતાનો પોતા સંબંધિત રસ આવે, ઉત્સાહ આવે, એને જોર આવે, ત્યાં સુધી એને જોર આવતું. આ જોરનો પુરુષાર્થનો પ્રશ્ન જરા મુદ્દાનો છે. પુરુષાર્થ ઉપડતો કેમ નથી? ભાઈ, જ્ઞાનમાં ઉપડ્યા વગર રહે નહીં અને અજ્ઞાનમાં ઉપડે એવું બને નહીં. બે વાત સીધી છે, અજ્ઞાન હોય અને અજ્ઞાનને જ્ઞાન માની લીધું હોય તો બધું આ તો શાસ્ત્રમાં તત્વનું નવ તત્વનું જેવું સ્વરૂપ કર્યું છે એવું સ્વરૂપ તો શાસ્ત્ર કહે છે, એવું બરાબર મને જ્ઞાન છે, એવું જ જ્ઞાન છે અને કેમ મને પુરુષાર્થ થતો નથી એ વાત બની શકે એવી નથી. જ્ઞાનને અને પુરુષાર્થને અવિનાભાવી સંબંધ છે. કેવા જ્ઞાનને કે સાચા જ્ઞાનને, ખોટા જ્ઞાનને એમ અંદરમાં પોતાના સ્વભાવની હોશ અને ઉત્સાહ આવવો જોઈએ. અંદરમાં પોતાનો સ્વભાવ મહા આશ્ચર્યકારી અનંત મહિમાવંત છે એવો જાણીને તેની હોશ ને ઉત્સાહ આવવો જોઈએ. 25 વર્ષથી પરદેશ ગયેલો દીકરો હોય, સ્વજન હોય અને આવવાના સમાચાર માત્રથી હોશ આવે, પ્રત્યક્ષ મળવાથી તો રસ કેટલો રેડાય એ સમજાવવાની જરૂર નથી. અહીંયા અનાદિકાળથી ખોવાઈ ગયેલું મહાન પરમાત્મા પદ છે એનો પત્તો લાગવાના આ બધા સમાચાર છે. અનંતકાળથી ખોવાઈ ગયેલા પરમાત્મા પદને કહેનારા આ બધા સમાચાર છે. એ સમાચારમાં એને ઉત્સાહ આવે, અભેદ અનુભવમાં તો એ ઉત્સાહથી ન લાગે એવું કેમ બને એમ કે છે. છતાં લાગતો નથી ત્યારે મહામોહની બળ પ્રવર્તે છે એમ જાણવું. સિંહજીએ કહ્યું છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે એટલે પરમ સત્યના પરમ સત્ય સ્વરૂપના પ્રતિપાદન કરનારાઓ મળે અને આ જીવ પરમ સત્યના દર્શન ન કરે, અનુભવ ન કરે, ન દેખે, બતાવે છતાં દેખે નહીં, નિષ્પૃહી એવા દેવગુરુ શાસ્ત્ર એને કાંઈ જોઈતું નથી, એ બતાવે ને આ દેખે નહીં, ત્યારે એમ જાણવું કે મહામોહનું બળ પ્રવર્તે છે, મોહ બળવાન પણ એ પ્રવર્તે છે. બસો ને પાસઠ અહીંથી ચાર બોલ છે એ નિયમસાર શાસ્ત્રની 38મી ગાથા ઉપર. નિયમસાર શાસ્ત્ર ભગવાન કુમકુંડાચાર્ય પોતાના પરમાત્મા સ્વરૂપની નિજ ભાવના અર્થે રચેલું શાસ્ત્ર છે. પોતાના સ્વરૂપની ઘણી ઉગ્ર ભાવનામાં આવીને એ ભાવના ભાવતા ભાવતા રચાયેલું એ ભાવનાનું દ્યોતક શાસ્ત્ર છે, આત્મભાવનાનું દ્યોતક છે. એમાં બીજો અધિકાર છે 38 ગાથાથી શરૂ થાય છે, એ અધિકારનું નામ છે શુદ્ધ ભાવ અધિકાર. આત્મા જે અધિકાર શુદ્ધ ભાવ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એમાં શુદ્ધ ભાવ સ્વરૂપ છે, ભાવાત્મક પડતો લઈ ગયો છે એનો આ અધિકાર છે. એટલે મૂળ સ્વરૂપ પરમ પરિણામી ભાવ રૂપે રહેલું મૂળ સ્વરૂપ એ હું છું એવો અભેદ ભાવ સ્થિર ભાવ એને ચારિત્રની ભાવના કહે છે. એ ચારિત્રની ભાવના ભૂમિ છે ને, ચારિત્ર ભૂમિ છે, તે ભૂમિ દશામાં છે, ચારિત્રની ભાવના એનો આ એક બીજો અધિકાર છે. એ બહુ ઉત્કૃષ્ટ વિષય એની અંદર લીધો છે. દરેક અધિકારમાં એ વાત તો સ્મરણ છે પણ અહીંયા એજન્ડા ઉપર એ વાત છે આ અધિકાર. શું કે છે, ભાઈ તારું સ્વરૂપ તો ભગવાન સ્વરૂપ છે ને, પરમાત્મા સ્વરૂપ તું છો, તું તને પામર ને દીન માનીને દીનપણાના પરિણામ કરે છે એ તારી જાતને ભૂલીને છે, તારા સ્વરૂપને ભૂલીને છે. સીધી વાત આ લીધી છે કે તારું રૂપ તો ભગવાન સ્વરૂપ છે, પોતે અંદરમાં ભગવાન સ્વરૂપે બિરાજમાન છો, પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છો, જેવો છું આવો છું એવો તું તને જો, એવો તને તું શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર. જીન સ્વરૂપ જ આત્મા છે, જેવા ભગવાન જ્ઞેન્દ્ર છે એવું જ આત્માનું સ્વરૂપ છે. એ વાત તો સર્વ પરમાગમમાં મુખ્યપણે કહેવામાં આવે છે. જેટલા કોઈ પરમાગમ છે એમાં એ વાત મુખ્ય છે. સત સાહિત્યના બે ભેદ એ રીતે પાડ્યા છે, આગમ અને પરમાગમ. આગમમાં વસ્તુનું સ્વરૂપ સ્થાપ્યું છે, દ્રવ્યની પર્યાયથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, ઉત્પાદ વ્યય ધ્રુવથી અને ગુણગુણી ભેદથી, દ્રવ્યની પર્યાયના ભેદોથી પદાર્થનું બંધારણ કઈ રીતે છે એ સ્થાપ્યું છે આગમની અંદર. અને એ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન કરીને પછી પોતે પોતાના સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન, ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ સ્થિરતા આદિ પરિણામને કઈ વિધિથી ને કઈ રીતે કરે એવો અધ્યાત્મનો વિષય મુખ્યપણે જે શાસ્ત્રમાં હોય એને પરમાગમ કહેવામાં આવે. પરમાગમ આગમમાં પણ એ પરમ આગમ આદરણીય વિશેષેપણે કરીને આદરવા યોગ્ય એવા જે આગમ છે એને પરમાગમ કહે છે. આ નિયમસાર પરમાગમ છે, સમયસાર છે એ પરમાગમ છે, પ્રવચનસાર છે એ પરમાગમ છે, એટલે પરમાગમ કહેવાય. એ સર્વ પરમાગમોમાં આત્મા જીન સ્વરૂપ છે એમ એમ સ્થાપ્યું છે. સર્વ આત્માઓ જીન સ્વરૂપી છે. આનંદજીએ પણ એવું એક પદ ગાયું છે, શુદ્ધ સત્તાએ સૌને ફેંકતા હોતા પ્રભુ તમ જાણગ રીતિ, બહુ ભાવથી લલકારતા, પ્રભુ તુમ જાણગ રીતિ, આ તમારી જાણવાની રીતિ છે. એ જ્ઞેન્દ્ર ભગવાન આપને જાણવાની રીતિ આવી છે કે આપ તો બધા આત્માઓને શુદ્ધ સત્તા ધારી ગયો છે. સત્તા એ શુદ્ધ છે, શક્તિ એ શુદ્ધ સત્તા અસ્તિત્વ ધરાવે છે, સત્તા એ અસ્તિત્વ ધરાવે છે, મોજૂદગી ધરાવે છે, હયાત પણ એવા છે એમ કહેવું છે. એનું જીન સ્વરૂપ જ આત્માનું સ્વરૂપ છે. વિતરાગ અકસાય મૂર્તિ જ આત્મા છે. આટલું થતું છે, આત્મા ભગવાન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે. અત્યારે પરિપૂર્ણ વિતરાગ અકસાય મૂર્તિ જ આત્મા છે. ત્યારે અત્યારે પણ દશામાં મિથ્યાત્વ રાગ દ્વેષ કસાય બધા પૂરા દોષ છે, ત્યારે પણ મૂળમાં એની જે શુદ્ધ ચૈતન્ય ધાતુ છે એ મૂળ ધાતુ તો જેવી છે તેવી છે. સોનામાં એક તોલો સોનામાં, પોણા તોલા સોનામાં બાર તોલો બીજી ચાંદી કે તાંબુ ભર્યું હોય અને એને બાર વલું સોનું કહેવામાં આવે, કેમ કે બાર આની સોનું છે ને ચાર આની બીજી ધાતુ છે એટલે બાર વલું કહેવામાં આવે. બારાની તો એ બારાની વલું છે એકનું ચોખ્ખે ચોખ્ખું બાર, બારે બારાની તો એના બારાના તો પૂરા જ પૈસા આવે એમ છે. બાકીનો જે ચાર આની ભાગ અશુદ્ધિનો જ્ઞાનમાં એક બાજુ કાઢી લેવામાં આવે છે. હિંમત કરતી વખતે જ્ઞાનમાં એને એક બાજુ રાખવામાં આવે છે. એમ વર્તમાન અવસ્થાના મિથ્યાત્વ અને કષાયના દોષ છે એને ગૌણ કરીને એક સાઈડમાં રાખીને મૂળ સ્વરૂપ પરિપૂર્ણ કેવું છે કે પરિપૂર્ણ વિતરાગ અકષાય મૂર્તિ આત્મા છે એની મુખ્યતા કરવી એમ કે અને દોષ ભાવની ગૌણતા કરવી. વિતરાગ અકષાય મૂર્તિ જ આત્મા છે એવો એને સ્વીકારવો, માનવો, શ્રદ્ધવો અને એવો શ્રદ્ધિને અવલંબનથી એને વેદનમાં દેવો અને એ પ્રકારે એમાં સ્થિર થવો એને ધર્મ કહેવામાં આવે છે. કાયમ છે શ્રીમદજી, સર્વજીવ છે સિદ્ધ સંઘ, જે સમજે તે થાય. એવું પોતાનું સ્વરૂપ જે સમજે તે સિદ્ધ થાય. સિદ્ધ સમાન છે એમ પોતાને અંદરમાં એની હૈયાથી ભાષમાન થવી જોઈએ એ એની સમજણ છે. સમજે તો એને સમજણનું સામર્થ આવે, બળ આવે. જેમ પોતાની ખાનદાનીની કોઈ ભૂલો હોય તો એને એમ કહે કે ભાઈ તું ખાનદાન છો, એકદમ એને એનો પાવર ચડે છે. ચડે કે ન ચડે એમ અહીંયા એમ કહે છે કે તારી જાત જિનેન્દ્ર દેવની જે જાત છે ને એના જેવું તારું જેવું સ્વરૂપ છે તો એનો એને અંદરમાંથી પાવર એટલે જોર આવ્યા વિના રહે નહીં. યથાર્થતામાં તો જોર આવ્યા વિના રહે નહીં. તેવા આત્માને, તેવા આત્મતત્વને પરમપારિણામ ભાવ કહો કે એકરૂપ ભાવ કહો, અહીં તેને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ અધિકાર નામ છે ને, અધિકાર એટલે જેમાં એનું મુખ્યપણે કથન કરવામાં આવશે તેને તેનો અધિકાર કહેવામાં આવે છે. તેને પરમપારિણામિક ભાવ કહો. પારિણામિક એટલે એમને એમ રહેવું, ફેરફાર થયા વિના કાયમ એમને એમ રહેવું એને પારિણામિક ભાવે રહેવું એમ કહેવામાં આવે છે. તે પારિણામિક ભાવ હું છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં સર્વ પદાર્થોને, આખા સમસ્ત જગતને ગૌણ કરીને પરમ ઉપાદેયપણે અંગીકાર કરવા યોગ્ય હોવાથી તેને પરમ પારિણામિક કહેવામાં આવે છે. પારિણામિક ભાવે તો છ દ્રવ્યો છે, દરેક દ્રવ્યનું મૂળ સ્વરૂપ તો પારિણામિક ભાવે હોવાથી કોઈ પદાર્થ ક્યારે પણ વિશ્વમાંથી નાશ થતો નથી, સદાય અસ્તિત્વ ધરાવે છે એનું પારિણામિક ભાવ પણ છે. તેથી અહીંયા પોતાના આત્માને પોતાની અપેક્ષાએ પોતાનો આત્મા દરેકને પરમ પારિણામિક ભાવે છે, પરમ ઉપાદે છે. બીજા બધા અપરમ છે એની પાસે, આત્મા પોતે પરમ પારિણામિક પણ છે, પરમોત્કૃષ્ટ છે. તેથી એને પરમ પારિણામિક ભાવ કહો કે તેને એકરૂપ ભાવ કહો જેમાં દ્વિરૂપતા થતી નથી, બે રૂપ પણ ક્યારે થતું નથી. નિયોજની પર્યાય હો આત્માને કે સિદ્ધ સિદ્ધ દશાની પર્યાય હો, મૂળ પારિણામિક ભાવમાં બે રૂપતા, દ્વિરૂપતા, દ્વૈત ભાવ બે પણ ક્યારે થતું નથી. એ એક રૂપ અદ્વૈત ભાવે રહે છે. આ અદ્વૈત પંથામાંથી નીકળ્યો છે વેદાંત. વેદાંતમાં એક અદ્વૈત પંથ છે, એ અદ્વૈત પંથમાં બધું જે જૈન દર્શનમાં નિશ્ચય નયનો અને શ્રદ્ધાનો જે વિષય છે સમ્યક દર્શનનો, બસ એટલો એ સર્વથા એ પકડ્યો છે. પર્યાયના પડખાને નહીં સ્વીકારીને તેથી તેને મિથ્યાત્વ અથવા ખોટી રીતે પકડાયેલો ભાવ કહેવામાં આવે. પણ એ ગુણ આ વિષયમાંથી વિકૃતિ આવેલી છે, અદ્વૈતપંથી કહેવાય છે. એમાં પછી એથી વિરુદ્ધ પીડ્યા છે દ્વૈતપંથી કહેવાના. એમાં ને એમાં બે ના થોડા થોડા વિષયને ન્યાયથી સ્વીકારનારા દ્વૈતાદ્વૈતપંથી કહેવાના. સરસ્વતી ચંદ્ર કરીને જે ગુજરાતી સાહિત્યની અંદર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના ચાર ભાગનો ગ્રંથ છે, એના ત્રીજા ભાગમાં સંસ્કૃતમાં એમણે આ પ્રકરણ લખ્યું છે દ્વૈતવાદ્વૈત વિવરણ. એને તો એક નોવેલ કરી છે, કથારથી છે, એમાં બધા વિષય લઈ લીધા છે. ગ્રહસ્થી કેવી હોવી જોઈએ, દાંપત્ય કેવું હોવું જોઈએ, ત્યાંથી માંડીને રાજકારણ શું હોય છે, ત્યાંથી માંડીને ધર્મનું ક્ષેત્ર કેવું હોય છે, સામાજિક ક્ષેત્ર કેવું હોય છે, બધા વિષય એને ચારે ગ્રંથમાં આવ્યા છે. સરસ્વતી ચંદ્ર સંન્યાસ લે છે ત્યારે, કોઈ સંન્યાસીઓના મઠમાં જાય છે ત્યારે આ વિષય આખું પ્રકરણ એ પોતે વિજ્ઞાન છે એટલે સંસ્કૃતમાં લખ્યું છે. પણ દ્વૈતાદ્વૈત વિવરણ કરીને એ પ્રકરણમાં ધર્મ સંબંધીની પોતાની વિદવત્તા ઠાલવી છે ત્યાં સરસ્વતી ચંદ્ર. સ્કૂલ લાઈફમાં બધું વાંચી ગયેલા. અહીંયા કહે છે કે દ્વૈત અદ્વૈતપણ છે મૂળ સ્વરૂપમાં છે, અને ગુણભેદ અને પર્યાય ભેદ તેનું દ્વૈતપણ છે. એ રીતે પ્રમાણનો વિષય દ્વૈતાદ્વૈત છે, દ્વૈત અને અદ્વૈત બંને છે. એમાં કોઈ વસ્તુના સ્વરૂપ જ્ઞાનનું સાર બહુ વિવરણ નથી પદ્ધતિસર, પણ જેટલું બુદ્ધિમાં આવે એ પોતાનું વિવરણ કર્યું છે. એકદમ પદ્ધતિસર જે વૈજ્ઞાનિક પદ્ધતિસર જે વિવરણ છે એ તો અહીંયા કહે છે કે એક રૂપ ભાવ કહો, મૂળ તત્વ છે એ એક રૂપ રહે છે, એમાં દ્વિરૂપતા થતી નથી, બેપણું જેમાં નથી, બેપણું દ્વૈતપણું જેમાં અનુભવ ગોચર થતું નથી, જેને અનુભવ ગોચરપણે જોતા જે સદાય એક રૂપ છે એમ અનુભવમાં આવે છે, અહીં તેને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. એવા ભાવાત્મક તત્વને અહીંયા શુદ્ધ ભાવપણે કહેવામાં આવ્યો છે. એ આ શુદ્ધ ભાવ અધિકારનો મૂળ વિષય છે. વિશેષપણે એ વિષયને અહીંયા ઉપસાવીને કહ્યો છે આ અધિકારમાં. તેનાથી એવા શુદ્ધ ભાવાત્મ સ્વરૂપથી જીવાદી સાત બાહ્ય તત્વો ભિન્ન છે. જીવ અજીવ આશ્રવ ગણ સંવર નિદ્રા ને મોક્ષ, એ સાતે તત્વો બહાર છે એટલે બાહ્ય તત્વો છે તેનાથી ભિન્ન છે. આ સાત તત્વોનું જ્ઞાન તો સમ્યક દર્શનનું કારણ છે ને, તેને એ ભૂતાર્થ આશ્રિત સમ્યક દર્શન રૂપ છે. ભૂતાર્થ એટલે એક રૂપ શુદ્ધ ભાવ છે તે ભૂત અર્થ છે. ભૂત એટલે હોવા રૂપ સતો પદાર્થ, એને ભૂતાર્થ કહેવામાં આવે છે, એને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. એ શુદ્ધ ભાવ હું છું એમ શુદ્ધ ભાવ આશ્રિત પછી એનું જે જાણપણું તેને સમ્યક કહે છે, અને એવું આશ્રિત પણ ન હોય તો એનું જાણ પણ તે સમ્યક નથી. અહીંયા તો સાવ બીજી શૈલી ચાલી છે કે જે સાત તત્વ છે ને એમાં સાત ભેદ થયા, તત્વોના સાત ભેદ થયા. એ સાત ભેદ છે તેમાં એક રૂપતા નથી. જીવનું રૂપ જુદું, અજીવનું રૂપ જુદું, આશ્રમનું રૂપ જુદું, બંધનું જુદું, સંવર નિદ્રા અને મોક્ષનું જુદું. સાતેનું રૂપ જુદું છે ને, એક પરમાત્મા છે તે એક રૂપ છે, એક રૂપ છે તેનાથી અનેક રૂપ છે તે બહાર છે. એક રૂપમાં અનેક રૂપ પણ નથી ને અનેક રૂપમાં એક રૂપ પણ નથી. આમ એટલે એનાથી બહાર છે, શું કરવું છે અહીંયા, કે એકરૂપ સ્વરૂપને ઉપાદેય કરતા તેમાં સ્થિર થવાય છે એને સાધના અથવા આરાધના કહેવામાં આવે છે. એવી સ્થિતિએ લઈ જવા માટે એ એકરૂપનું આરાધન કરવા અર્થે એની મુખ્યતા કરાવે છે, અને એ મુખ્યતામાં વિકલ્પ ન થાય તેથી વિકલ્પનો જે વિષય છે એ એનાથી બાહ્ય છે, એનાથી બહાર છે એમ પ્રતિપાદન કરવામાં આવે છે. શૈલી કેમ ગોઠવી છે આ કે વિકલ્પનું કારણ થાય એવું કાંઈ સાથે લેવું નહીં. માણસ શું કહેતા કે આપણે બધાએ એવા એક મતના એ સાથે રહેવું છે કે કોઈ મત મતાંતર થાય એવાને સાથે ન રહેવો, અથવા ઝઘડાનું ને કેસનું કારણ થાય એવું કોઈ કારણ સાથે ન રાખવું. આમ કે છે કે એમ વિકલ્પનું કારણ થાય એવા જે સાત તત્વો એમ કે છે. જગતના બહારના નિમિત્તો તો એને વિકલ્પનું કારણ થાય જ, શરીર અને બીજા સંયોગો તો એને રાગનું કારણ છે, પણ ધર્મના તત્વજ્ઞાનના વિષયભૂત એવા જે સાત તત્વો એ સાત તત્વો પણ વિકલ્પનું કારણ છે, અને શુદ્ધભાવ સ્વરૂપ જે પરમાત્મા તે નિર્વિકલ્પતાનું કારણ છે તેથી એનાથી તે બહાર છે એમ સ્પષ્ટપણે એનો અનુભવ થતા જાણવામાં આવે, અને એમ જણાય છે તેથી તેનું તેમ પ્રતિપાદન કરવામાં આવે છે. મોક્ષ તત્વ પણ એનાથી બહાર છે. મોક્ષ તત્વ છે તે પર્યાય તત્વ છે, પરમ પરિણામી ભાવ પર્યાય તત્વ નથી. શું પરમ પરિણામી ભાવ તે પર્યાય તત્વ નથી. ઉદય ઉક્ષમ ક્ષયોક્ષમ અને ક્ષાયક એ ચારે પરિણામમાં, ચારે પ્રકારના પરિણામમાં આશ્રવ ગુણ સંગ નિદ્રાને મોક્ષ આવી જાય છે. આમ જે પાંચ ભેદ છે પરિણામના, આશ્રવ ગંધ સંવર નિદ્રાને મોક્ષ, એ તત્વની દ્રષ્ટિએ છે. એના જ આગમ ભાષામાં ચાર ભેદ છે. આ અધ્યાત્મ ભાષા છે, પૂરી આગમ ભાષા છે. આગમ ભાષામાં એને ઉદય ઉક્ષમ ક્ષોક્ષમ અને ક્ષાય છે, કે કર્મના જે નિમિત્ત છે એની જે ચાર પ્રકારની ઉદયની અવસ્થા, ઉક્ષમની અવસ્થા, ક્ષોક્ષમની અવસ્થા અને ક્ષયની અવસ્થા, તદ અનુસાર જે વર્તતા જીવના પરિણામ તેને પણ ઉદય ઉક્ષમ ક્ષોક્ષમ અને ક્ષાય ભાવ કહેવામાં આવે છે. એ ચારેય ભાવોથી રહી, ચારે ભાવોના અભાવ સ્વભાવે અને ચારે ભાવોથી શૂન્ય છે એવો પરમ પરિણામી ભાવ સામાન્ય સ્વરૂપે છે. જીવનું તે સામાન્ય સ્વરૂપ છે એટલે સર્વકાળે એકરૂપ રહેનારું સ્વરૂપ છે, અને આ જે ચારે પ્રકારના પરિણામ છે તે વિશેષ ભાવરૂપ છે. સામાન્ય છે તે વિશેષ નથી, ને વિશેષ છે તે સામાન્ય નથી. એકરૂપ શુદ્ધ પારિણામિક ભાવ તે શક્તિરૂપ તત્વ છે, અને મોક્ષાદી પર્યાય તે વ્યક્તિરૂપ તત્વ છે. આમ જોઈએ તો એક શક્તિરૂપ છે અને એક વ્યક્તિરૂપ છે, એમ પણ બંનેના ભાવમાં મોટો ભેદ છે. શક્તિ છે તે વ્યક્તિ નથી, ને વ્યક્તિ છે તે શક્તિ નથી. એકબીજામાં અતદભાવ રૂપે છે, અભાવ રૂપે છે. તેથી તેનાથી જીવાદી સાત બાહ્ય તત્વો ભિન્ન છે. નિમિત આદિ તો ભિન્ન છે, ભિન્ન છે એમ કહીને ઉપાદેય નથી એમ કહેવાય છે. પણ મોક્ષ ઉપાદેય નથી કે મોક્ષનો વિકલ્પ ઉપાદેય નથી? મોક્ષ પર્યાય પ્રગતિ નથી તેને મોક્ષ ઉપર મોક્ષ પર્યાય અનુત્પન્ન એવી મોક્ષ પર્યાય એના ઉપર જ્ઞાનનો ઉપયોગ ન લઈ જવો એમ કે છે. ક્યાં ઉપયોગને લઈ જવો? કે પરમ પારિણામિક ભાવ, શુદ્ધ ભાવ, પરમાત્મ તત્વ છે ત્યાં ઉપયોગને લઈ જવો એમ કહેવાય. સામાન્ય ઉપર ઉપયોગને લઈ જવો એમ કહે છે તો સામાન્યનો આવિર્ભાવ થશે એ વિકલ્પ આવ્યો. આ મહત્વની વાત ચાલે ને કે છૂટી ગયું જરા, એ ઉપયોગને લઈ જવાની વાત છે, આવિર્ભાવ કરવાની વાત છે. મમત્વ કરવું એટલે આવિર્ભાવ કરવો. એક દાખલો આવ્યો ને કે બહારના સંસારના પ્રસંગમાં જે હોશ આવે છે ત્યારે પર પદાર્થ સંબંધિત ભાવનો આવિર્ભાવ થાય છે. એના કારણે મમત્વના કારણે મારો પ્રસંગ છે એમ મમત્વ થતાં એમાં આવિર્ભાવ થાય છે. ભરવાડને ત્યાં લગ્ન હોય ને તો થાળ ભયો સબ મોતી અને હાથી ઝૂલે આંગણે એમ ગાય, ગીત ગાય એમાં શું ગાય? બાર ભલે પછી કૂતરા હોય પણ ગાય કેવી રીતે? એ ખાતું મોતી ન હોય પણ થાળ થાળ ભર્યો સબ મોતી એ મોતીથી સબ ભરેલો છે અને હાથી ઝૂલે આંગણે સામે, કેમ કે મારો પ્રસંગ છે. જ્યાં એનું મમત્વ છે ત્યાં રસ છે, એ આવિર્ભૂત થાય છે. જ્યાં રસ છે ત્યાં ભાવનો આવિર્ભાવ થાય છે એમ અહીંયા ઉપયોગ જ્યાં લઈ જાય છે કે હું શુદ્ધ ભાવ સ્વરૂપ છું એમ ઉપયોગ લઈ જાય છે, એ પોતામાં પોતાપણાના ભાવનો આવિર્ભાવ છે.